समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। પરિશિષ્ટના સ્વાધ્યાયમાં કળશ 247 કર્યો છે અને કળશ 247 પછી જે ટીકા છે એ ટીકાનો થોડોક ભાગ આપણે કર્યો છે। કળશ 247 પછી જે ટીકા છે એમાં એ વાત આવી કે સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને બતાવનારું સાધનારું એને કહેનારું અરહંત સર્વજ્ઞનું એ નિર્બાધ શાસન છે અને બધું અનેકાંતમય છે, બધું અનેકાંતાત્મક છે એમ એ સ્યાદવાદ દ્વારા આપણને ફલિત થાય છે, સમજાય છે। કારણ કે વસ્તુ અનેકાંત સ્વભાવવાળી છે। અને પછી આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એમ પણ કહ્યું કે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે, છતાં પણ ત્યાં સ્યાદવાદને વિરોધ આવતો નથી। કારણ કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને સ્વયંમેવ અનેકાંતપણું છે, અને એવું અનેકાંતપણું કઈ રીતે છે એ વાત આપણે સમજ્યા કે જે વસ્તુ છે તે તપ છે, એટલે તે રૂપે છે, અને એ જ વસ્તુ અતત પણ છે, એટલે જે તપ છે તે જ અતત છે, એ જ રીતે જે એક છે તે જ અનેક છે, જે સત છે એટલે હોવા પણે છે તે જ અસત છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે, એમ એક વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે। અને આ વાતને આત્મા ઉપર ઉતારી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવ્યું કે જ્ઞાન માત્ર પણ એમ જ્યારે આત્માને વિશે કહ્યું તો તેમાં પણ એ જ રીતે અનેકાંત રહ્યું છે। આ રીતે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને પણ સત અસત, એક અનેક, સત અસત એટલે કે હોવાપણું અને ન હોવાપણું, અને નિત્ય અનિત્ય એમ બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયંમેવ પ્રકાશે છે, એથી જ્ઞાન માત્ર આત્મવસ્તુ અનેકાંત સ્વરૂપ જ છે, એ સ્વયંમેવ અનેકાંત પ્રકાશે જ છે। આ બધું આપણે સમજ્યા। હવે ટીકાનો આટલો ભાગ આપણે ગુરુદેવ પાસેથી સમજીએ, પછી ટીકાનો આગળનો ભાગ આપણે લઈશું। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 346 ટીકા ઉપરનું પ્રવચન। સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અર્હંત સર્વજ્ઞનું એક અસ્ખલિત નિર્બાધ શાસન છે, તે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે। કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વભાવવાળી છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ વાતને ગુરુદેવ સમજાવે છે પાના નંબર 347 ઉપર કે સ્યાદવાદ એટલે શું। સ્યાત નામ અપેક્ષાએ અને વાદ એટલે કથન, સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, જાત એટલે અપેક્ષાએ અને વાદ એટલે કથન. કોઈ અપેક્ષાથી વસ્તુને કહેવી તે સ્યાદવાદ છે. જેમ કે આત્મા નિત્ય છે તો કઈ અપેક્ષાએ? તો કે કાયમ ટકે છે એ અપેક્ષાએ આત્મા નિત્ય છે. વળી આત્મા અનિત્ય છે એમ કહીએ તો એ કઈ અપેક્ષાએ? તો કહે છે કે બદલતી અવસ્થાની અપેક્ષાએ. અવસ્થા બદલાય છે ને એટલે આત્માની પર્યાય જે અવસ્થા એ બદલાય એ અપેક્ષાએ એ અનિત્ય છે. આ રીતે વસ્તુને અપેક્ષા સહિત કહેવી અથવા તો અપેક્ષાએ કહેવી એનું નામ સ્યાદવાદ છે. આ સ્યાદવાદ અહીં કહે છે સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારૂપ ભગવાન અરહંત દેવનું અસ્ખલિત શાસન છે. ગુરુદેવ કહે છે કે સ્યાદવાદ બધી વસ્તુઓને અપેક્ષાથી નિત્ય અનિત્ય એક અનેક સત અસત ઇત્યાદિપણે સાધનારૂ એટલે દર્શાવનારું સ્પષ્ટ કરનારું ભગવાન સર્વજ્ઞદેવનું નિર્બાધ શાસન છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શાસન સિવાય બીજે ક્યાંય નથી. હવે કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને. આ ભારતમાં છ દર્શન છે ને, આ છ આસ્તિક દર્શન છે. તો એમાં ષટદર્શન જે કયા છે તેમાં નૈયાયિક છે, વેદાંત છે, બૌદ્ધ છે, એ બધા મત છે ને. એમાં કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને, એકાંતે સર્વવ્યાપક માને અથવા તો એકાંતે નિત્ય માને તો પછી એ કેટલું સાચું છે? એમાં તો સ્યાદવાદ કેવો? એમાં તો સ્યાદવાદ છે જ નહીં. એકાંતે માને છે. કોઈ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ નિત્ય છે, કોઈ અપેક્ષાએ એનું સર્વવ્યાપકપણું છે, કોઈ અપેક્ષાએ વાત કરીએ તો બરાબર. એટલે સ્યાદવાદથી વાત કહેવામાં આવી હોય તો બરાબર છે. પણ એકાંતે વસ્તુને જો એમ જ માનવામાં આવે અને બીજી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપનો વિચાર જ કરવામાં ના આવે તો જે સત્ય છે એ પણ અસત્ય રૂપ થઈ જશે. એકાંતે વસ્તુના સ્વરૂપને એમ માનવાથી મિથ્યાત્વનો દોષ લાગશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને કે એકાંતે નિત્ય માને તેને ત્યાદવાદ છે જ નહીં. એને ક્યાં ત્યાદવાદ છે? કેમ કે વસ્તુના સ્વરૂપને અનેકાંતથી જો માને છે તો એને એ અનેકાંતમાં જ્યારે વસ્તુને સિદ્ધ કરવી છે, સ્પષ્ટ કરવી છે, સમજાવવી છે તો કોઈ અપેક્ષાએ એ આમ છે એમ કરી અને અપેક્ષાથી કથન કરવાનો પ્રસંગ આવે. પણ આને તો અનેકાંતનો જ સ્વીકાર નથી. વસ્તુને એકાંતે જ માને છે તો એને પછી ચાદવાદની ક્યાં વાત જ રહી? જૈન દર્શન સિવાય આ વાત છે જ નહીં. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ ભગવાન એમના શાસનમાં જ આ વાત છે, બીજે ક્યાંય આ વાત નથી. આગળ પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. સ્યાદવાદ દ્વારા વસ્તુનું સ્વરૂપ, જગત આખાના બધા જ પદાર્થોનું સ્વરૂપ અનેકાંતાત્મક છે એમ આપણને સમજાય છે. જો આ ભગવાન અરહંતનું નિર્બાધ શાસન. શું નિર્બાધ શાસન કહ્યું? કે વસ્તુનું સ્વરૂપ અનેકાત્મક છે અને એ સ્યાદવાદ દ્વારા સમજાય છે. એટલે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. આવું અરહંત ભગવાનનું નિર્બાધ શાસન છે. જગતમાં છ દ્રવ્યો છે તો કહે છે કે અનેક ધર્મ સ્વરૂપ છે. એ છે દ્રવ્યો અનેક ધર્મ સ્વરૂપ છે. ધર્મ એટલે અહીંયા ધારી રાખેલ ભાવ એને ધર્મ કહ્યો છે. આપણે અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ રૂપ ધર્મની વાત નથી કરતા. અહીંયા ધર્મ એટલે ગુણ ધર્મ જે કહીએ છીએ એમાં ધર્મ એટલે ધારી રાખેલા ભાવ, વસ્તુના ધર્મો. અનેક ધર્મ સ્વરૂપ વસ્તુ છે તો એના ધર્મ એટલે સામાન્ય વિશેષ એક અનેક ગુણ પર્યાય નિત્ય અનિત્ય સત અસત આદિ વસ્તુએ ધારી રાખેલા ભાવ સ્વભાવને ધર્મ કહીએ છીએ. આત્મા એક પણ છે અનેક પણ છે, વસ્તુપણે એક છે અને ગુણ પર્યાયોની અપેક્ષાએ એ અનેક છે. આમ સમસ્ત વસ્તુઓ દરેક આત્મા અને દરેક પરમાણુ, દરેક આત્મા અને દરેક પરમાણુ આદિ બધા જ દ્રવ્યોની વાત લીધી છે. બધા જ દ્રવ્યો એ અનેકાંત આત્મક સ્વભાવવાળા છે. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે આ આંગળી છે તે અનેક પરમાણુ ભેગા થઈને થઈ છે. અસંખ્ય પરમાણુઓનો સ્કંધ એવી એ આંગળી છે, પરંતુ તેમાં રહેલો પ્રત્યેક પરમાણુ સામાન્ય વિશેષ એક અનેક નિત્ય અનિત્ય આદિ અનેકાંત સ્વભાવવાળો છે. દરેક પરમાણુ સામાન્ય છે એટલે કે એ ધ્રુવ રૂપે એનું અસ્તિત્વ જે છે તે સતત ટકી રહ્યું છે. પરમાણુ અનાદિ અનંત છે, એ પણ કોઈએ બનાવ્યો નથી. એવો એ પરમાણુ એનું જે ધ્રુવ એ ટકી રહેલું રૂપ એ સામાન્ય અને એની જે અવસ્થા બદલાય તે એનું વિશેષ, એટલે પ્રત્યેક પરમાણુ પણ સામાન્ય અને વિશેષ રૂપ છે, એક અનેક છે, નિત્ય અનિત્ય છે આદિ અનેકાંત સ્વભાવવાળો છે. અને પ્રત્યેક આત્મા પણ અનેકાંત સ્વરૂપ છે, અર્થાંત આત્મામાં જ્ઞાન દર્શન સુખ આનંદ વીર્ય અસ્થિ નાસ્તિ નિત્ય અનિત્ય એક અનેક આદિ અનેક અર્થાંત અનંતા ધર્મો રહ્યા છે. એટલે એવો એ આત્મા અનંત ધર્મોને ધારી રાખે છે. એમ જે કહે છે એ કથન સ્યાદવાદ રૂપ છે. એમ જે સ્યાદવાદ કહે છે તે એવું સ્વરૂપ છે માટે કહે છે, એમ નથી કે કંઈ કલ્પનાથી કહ્યું છે. આ આત્માને અનેકાંત સ્વરૂપ કહ્યો તો એ સ્યાદવાદ દ્વારા અનેકાંત સ્વરૂપ કહેવામાં આવ્યો, તો એ સ્યાદવાદ જે કહે છે તે કાંઈ કલ્પના નથી, એ અસત્ય નથી, પરંતુ વાસ્તવમાં જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ સ્યાદવાદ કહે છે. એ કલ્પના નથી, એ અસત્ય નથી, વાસ્તવમાં વસ્તુનો અનેકાંત સ્વભાવ છે અને એવો જ સ્યાદવાદ તેને કહે છે. હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મા નામની વસ્તુ કઈ રીતે છે એ વાત કરી. એ વાત લઈએ કે અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાન માત્રપણે ઉપદેશવામાં આવતા છતાં પણ સ્યાદવાદનો કોપ નથી, કારણ કે જ્ઞાન માત્ર આત્મવસ્તુને સ્વયંમેવ અનેકાંતપણું છે. આ વિશે આપણે થોડું સમજ્યા છીએ. ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ કહે છે કે રાગ આદિથી રહિત શુભ અને અશુભ ભાવ જે છે ને એ બધા રાગ, એ રાગ આદિથી રહિત પરદ્રવ્યોથી ભિન્ન આત્મવસ્તુને જ્ઞાન માત્રપણે ઉપદેશવામાં આવવા છતાં, અર્થાત આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું હોવા છતાં સ્યાદવાદનો કોપ નથી. રાગ આદિથી તો રહિત છે જ, પરદ્રવ્યોથી પણ જુદી છે એવી આ આત્મવસ્તુ જે જ્ઞાન માત્રપણે છે એમ ઉપદેશવામાં આવ્યું છે, તે છતાં પણ એમાં એકાંત નથી અને એમાં સ્યાદવાદનો કોપ નથી. જ્ઞાન માત્ર આત્મવસ્તુ કહી છતાં પણ સ્યાદવાદનો કોપ નથી, અર્થાત અનેકાંતનો એમાં વિરોધ નથી. કઈ રીતે? 348માં પાના ઉપર સમજાવે છે કે એમાં શ્યાદવાદનો વિરોધ આવતો નથી. આત્માને જ્ઞાન માત્ર વસ્તુ કહેવા છતાં કે અનેકાંતનો એમાં વિરોધ થતો નથી, કારણ કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને સ્વયં એવ અનેકાંતપણું છે. આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ જ્ઞાન માત્ર વસ્તુ છે એમ જ્યારે કહીએ છીએ તો એમાં સ્વયંમેવ અનેક ધર્મો અનેક ભાવ ઉદ્ભવે છે. જ્ઞાન માત્ર વસ્તુ છે તે અનંતા પર જ્ઞેયપણે નથી એમ આત્મ વસ્તુને અનેકાંતપણું સિદ્ધ થઈ જાય છે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ જ્ઞાન માત્ર વસ્તુ છે તો ગુરુદેવ કહે છે કે એમાં સ્વયંમેવ અનેક ધર્મો અનેક ભાવ ઉદ્ભવે છે. અને કેવા એ અનેક ભાવ ઉદ્ભવે છે? તો કહે છે કે આત્મા શરીર નથી, મન નથી, વાણી નથી, કર્મ નથી, એ રીતે એ કોઈ પરજ્ઞેય રૂપ નથી. અને એવા એ પરજ્ઞેયો અને એ જળ પદાર્થો આત્મામાં નથી એટલે જ્ઞાનમાં નથી. આ વાત અંદરથી ઉદ્ભવે છે. જ્યારે એને જ્ઞાન માત્ર કહીએ છીએ તો બીજું બધું આત્મામાં નથી એ વાત અંદરમાં જ આવી જાય છે, એટલે એવો ભાવ ઉદ્ભવે છે. જ્ઞાન જ્ઞાનપણે છે અને તેમાં પરજ્ઞેયના અભાવરૂપ નાસ્તિપણું પણ છે. જ્ઞાન જ્ઞાનપણે છે એ પરજ્ઞેયપણે નથી. પરજ્ઞેયનો તો એમાં અભાવ છે. અસ્થિથી કહીએ તો જ્ઞાન જ્ઞાનપણે છે અને નાસ્તિથી કહીએ તો જ્ઞાન પરજ્ઞેયપણે નથી. જ્યારે જ્ઞાન માત્ર આત્મા કહીએ છીએ ત્યારે આ બધા ભાવ સ્વયંમેવ અંદરમાંથી ઉઠે છે કે આ ભગવાન આત્મા જ્ઞાનમય છે, એટલે એ જ્ઞેયમય નથી, પરજ્ઞેય રૂપ નથી. આ જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, ઇન્દ્રિયો દ્વારા જણાય છે, એ રૂપે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા નથી. એ ભાવ અંદરમાંથી જ ઉદ્ભવે છે. હું જ્ઞાન સ્વરૂપ છું જ્યારે એમ નિર્ણય થાય છે ત્યારે પછી પરજ્ઞેયો તરફ દ્રષ્ટિ જવા છતાં એ પરજ્ઞેય રૂપે હું નથી એ વાત તો સતત રહે છે. જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે એવો સમ્યક દ્રષ્ટિ જીવ પરનું લક્ષ કરે છે તે વખતે પણ પોતે ભગવાન આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનરૂપ છે એ વાત એને યાદ કરવી નથી પડતી. અને એ પોતે જ્ઞાનરૂપ છે એટલે અંદરમાંથી એ ભાવ ઉત્પન્ન થાય છે કે આ જે કંઈ બીજું બધું છે, જે તરફ મારું અત્યારે વર્તમાનમાં લક્ષ ગયું છે, એ બધું મારાથી જુદું એટલે જ્ઞાનથી જુદું, આત્માથી જુદું છે. આ ભાવ તો અંદરમાંથી ઉત્પન્ન થાય જ છે. ગુરુદેવે જે વાત સમજાવી છે એ સમજવા જેવી છે. અહીંયા એકલું અનેકાંત આપણે સમજીએ છીએ એમ નથી, આમાં આધ્યાત્મિકતા ભરેલી છે. અનેકાંત સ્વરૂપ છે એમાં આ વાત જે ગુરુદેવે લીધી કે આત્મા જ્ઞાન માત્ર છે એમ કહેતા એ એકાંત થતો નથી, એને શ્યાદવાદનો કોઈ કોપ નથી, એને અનેકાંતનો વિરોધ નથી. કેમ કે જ્યારે એમ કહીએ કે આત્મા જ્ઞાન માત્ર છે તો એમાંથી તો ઘણા ભાવ ઉદભવે છે અને એ આ ભાવ છે કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું તો હું જ્ઞેય રૂપ નથી, હું વાણી રૂપ નથી, હું શરીર રૂપ નથી, હું મન રૂપ નથી, હું કર્મ રૂપ નથી. એટલે આવો જે ભાવ સ્વયં અંદરથી જ ઉત્પન્ન થાય છે એટલે જ્ઞાન માત્ર વસ્તુ કહેતા એ સ્વયંમેવ અનેકાંત સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. એમ કહ્યું ને કે સ્વયંમેવ અનેકાંતપણું આત્મ વસ્તુને છે એ જે વાત કરી એ આ રીતે અનેકાંતપણું પ્રગટ થાય છે. તર્ક દ્વારા તો આપણે સમજ્યા, પણ અહીંયા ગુરુદેવ આપણને આધ્યાત્મિક રીતે સમજાવે છે કે અંદરમાંથી એ ભાવ ઉદભવે છે કે હું પરજ્ઞેય રૂપ નથી, હું શરીર રૂપ નથી, હું મન રૂપ નથી, હું વાણી રૂપ નથી, હું કર્મ રૂપ નથી, હું માત્ર જ્ઞાન રૂપ છું. આવું અનેકાંતપણું સ્વયંમેવ જ્યારે આત્માનો જ્ઞાન તરીકે સ્વીકાર કરીએ ત્યારે ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે. બહુ સુંદર વાત મૂકી છે. આમ જ્ઞાન માત્ર વસ્તુના આપણે અસ્થિ અને નાસ્તિ એમ બે સ્વભાવોને લઈને વિચાર કરીએ છીએ તો અસ્થિથી પોતે જ્ઞાન માત્ર જ છે અને નાસ્તિથી કહીએ તો આ શરીર મન વાણી કર્મ ઇત્યાદિ પર જ્ઞેય રૂપ નથી એમ અસ્થિ અને નાસ્તિ એમ બે સ્વભાવો એટલે ધર્મો એમાં રહ્યા છે એમ અનેકાંત પણ છે. નાસ્તિમાં પરની અપેક્ષા ભલે હો પણ તે છે વસ્તુનો ધર્મ. કોઈ એમ કે તમે નાસ્તિથી કહ્યું એમાં તો પરની અપેક્ષા આવી ને કે હું શરીર નથી, હું મન નથી, હું વાણી નથી, અથવા તો આત્મા શરીર નથી, આત્મા મન નથી, આત્મા વાણી નથી, અથવા તો એમ કે જ્ઞાન છે તે શરીર નથી, મન નથી, વાણી નથી, એમ જયારે કહીએ છીએ ત્યારે એ પરની અપેક્ષા આવી ને નાસ્તિની અંદર તો પરની અપેક્ષા આવી ને, શરીર મન વાણી જે રૂપે પોતે નથી એની અપેક્ષા આવી ને, એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં નાસ્તિમાં પરની અપેક્ષા આવી તો ભલે આવી પણ તે વસ્તુનો ધર્મ છે ને. અસ્થિ અને નાસ્તિ એ બંને ધર્મ વસ્તુના જ છે ને. જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન પણ આવ્યું અને પરજ્ઞેયની નાસ્તિ પણ તેમાં આવી ગઈ. આમ તેમાં સહજ જ અનેકાંતપણું છે. આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું કે ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે જે વસ્તુ તત્ છે તે જ અતત છે અને પછી એ રીતે એક છે તે જ અનેક છે, જે હોવાપણે છે તે જ ન હોવાપણે છે અને જે નિત્ય છે તે જ અનિત્ય છે, એમ બધા બોલની વાત લીધી છે. એમાંથી આ પહેલો બોલ જે તત છે તે જ અતત છે એનો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, તો આપણે એ બધો વિસ્તાર આજે લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ આ સ્યાદવાદ ન્યાય, સ્યાદવાદ તો ન્યાય છે પ્રભુ. જ્ઞાન માત્ર વસ્તુ જે તત છે તે જ અતત છે. તત અતત બંને વસ્તુના ધર્મ છે. જે તત છે તે જ અતત છે એટલે શું કે આત્મા જ્ઞાન સ્વરૂપથી અંદર તત છે એટલે કે તે પણે છે અને પરજ્ઞેય સ્વરૂપથી અતત છે અર્થાંત તે પરજ્ઞેય પણે નથી. આ પ્રમાણે વસ્તુમાં એકી સાથે બંને ધર્મો સિદ્ધ થઈ ગયા અર્થાંત વસ્તુ અનેકાંત સ્વરૂપ સિદ્ધ થઈ ગઈ. હવે આત્મવસ્તુ પર રૂપે નથી તો પર એને શું નુકસાન કરે? જો હવે અહીંયા જો ગુરુદેવે આધ્યાત્મિકતા સમજાવી છે. તત અને અતત કહ્યું એટલે તત એટલે તે રૂપે છે અને અતત એટલે એ રૂપે નથી. તે રૂપે છે એટલે જ્ઞાન રૂપે છે અને પર જ્ઞેય રૂપે નથી. આટલી વાત તો આપણે તર્ક દ્વારા પણ સમજ્યા અને એમાં એ તત અને અતત એ બંને ધર્મો સ્પષ્ટ થઈ ગયા. પણ આટલા માત્રથી વાત નથી બનતી. ગુરુદેવે જે આધ્યાત્મિકતા સમજાવી છે એ અહીંયા સમજવા જેવી છે. આ તો આપણે સમજ્યા પણ ગુરુદેવ અહીંયા શું કહે છે કે હવે આત્મા વસ્તુ પર રૂપે નથી. અતત કહ્યું ને એમાંથી જો ગુરુદેવે શું કાઢ્યું છે, અતત એટલે પર રૂપે નથી, તો પછી પર એને શું નુકસાન કરે, પર એને શું લાભ કરે? જો આત્મા પર રૂપે નથી તો પછી પર એને નુકસાન કે લાભ કરી શકે નહીં. બીજી વાત કે જે પર વસ્તુ એ પરપણે છે તો એ પરપણે છે, એ આત્મા પણ નથી, તો પછી એવી એ પર વસ્તુ એનું આત્મા શું કરે? એનું કઈ આત્મા કરે નહીં. આ વાણી ધ્વનિ ઉઠે છે એ પર છે, એ ઉદગળ છે, એ કઈ આત્મા નથી. એ જડ છે, એ અજીવ છે, એ પર છે, તો એનું આત્મા શું કરે? વાણી જો આત્મા નથી તો પછી વાણીથી જ્ઞાન પણ થાય ન થાય? કેટલું સરસ રીતે સમજાવ્યું, ગળે વાત ઉતરી જાય છે ને. કે જે પર છે તે પર રૂપે રહે, બરાબર છે, પર પરથી તત છે, પણ પર છે એ કઈ આત્માથી તત નથી. પરને માટે પણ એ સિદ્ધાંત લાગુ પડે છે ને કે જે તત છે તે પોતાના સ્વરૂપથી તત છે અને અન્ય સ્વરૂપથી એ અતત છે. તો આ વાણી છે એ વાણીથી બરાબર છે, તે પ્રમાણે વાણી વાણી રૂપે છે, એ પૂતગલનો સ્કંધ છે એવી એની પર્યાય છે. ભાષા વર્ગણાના પરમાણુ એ પર્યાય છે અને એ આત્માથી જુદી છે, એ પર છે. તો એ પર આત્માને ન તો લાભ કરે કે આત્માને ન તો નુકસાન કરે, એક વાત. અને આત્મા એવા પરને શું કરે? આત્મા પરનું કાંઈ કરી શકે નહીં, અને પેલું પર છે એ આત્માને કાંઈ કરે નહીં. એટલે પછી કહે છે કે જો એમ છે તો પછી વાણીથી અજ્ઞાન કેવી રીતે થાય? આત્માને આ વાણીથી જ્ઞાન ન થાય. બધું સરસ રીતે સિદ્ધ કર્યું, આવું કહ્યું. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ પણ તેનો પ્રભાવ તો પડે ને, વાણીનો પ્રભાવ તો પડે ને, આપની વાણીનો પ્રભાવ તો પડે છે ને? વાત તો એમ જ લાગે છે, ગુરુદેવની વાણીનો પ્રભાવ તો પડી રહ્યો છે, એટલે તો આપણે આ બધું સમજી રહ્યા છીએ. એ વાણી વિના આપણે સમજત ક્યાંથી? છતાંય ગુરુદેવ એની ના પાડે છે કે ના, શું કે છે? ના તો પાડી છે, પણ કેવી કડક શબ્દોમાં ના પાડી છે. કે છે કે ધૂળે પ્રભાવ ન પડે, સાંભળ ને. પેલા એ પ્રશ્ન પૂછ્યો કે છે કે હા એનો પ્રભાવ પડે ને, આપની વાણીનો પ્રભાવ તો પડે છે ને, ગુરુદેવની વાણીનો પ્રભાવ તો પડે છે ને? તો ગુરુદેવ કે છે કે ધૂળે પ્રભાવ ન પડે. અરે પ્રભુ, ગુરુદેવની વાણીનો આવો પ્રભાવ છે? આપણે આટલું સમજીએ છીએ એ દ્રવ્યશ્રુત, એના દ્વારા અંદરમાં આપણને એવું ભાવશ્રુત પ્રગટ થાય છે એવી આ વાણી, અદભુત વાણી, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે આવ્યું છે એવું પરમ સત્ય ગુરુદેવ પોતે પ્રકાશી રહ્યા છે. અનુભવ સહિતની આ વાણી છે, કેટલો અહોભાવ છે ગુરુદેવના વચનામૃત તરફ આપણને, એ વચનામૃતને કારણે થઈ અને કેટલી બધી સ્પષ્ટતાઓ થઈ. છેલ્લા કેટલાય વર્ષોથી, છેલ્લા તીર્થંકર 24માં તીર્થંકર પરમ ભટ્ટારક ભગવાન મહાવીર સ્વામી, પછી એમના ગણધર, અને એ પછીથી કૃત કેવળી, અને એ બધા પછી એવો કેટલો બધો કાળ ગયો, આશરે 2000 વર્ષનો જે કાળ વીતી ગયો, એમાં આ સમયસાર જેવા શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે, જે રહસ્યો ભર્યા છે, એની આવી સ્પષ્ટતા ભાગ્યે જ ક્યારેક થઈ છે, ક્યારેક જ થઈ છે, અને એ આપણને ઉપલબ્ધ પણ નથી. અને છેલ્લા 500 વર્ષમાં તો આવી સ્પષ્ટતા કોઈએ કરી જ નથી. એટલે ગુરુદેવે જ્યારે આ સમયસારની અંદરની વાતને, એના રહસ્યોને ખોલી નાખીને આપણને ખૂબ સ્પષ્ટપણે વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે, ત્યારે આપણને સહજ એ ભાવ આવે છે કે આવી વાણી, આવી અદ્ભુત વાણી, કે કોઈને પણ એમ થાય કે વાણીનો પ્રભાવ તો છે, એ વિના આપણે ક્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરત? વાત તો બરાબર છે, પણ ગુરુદેવ કહે છે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ એમ નથી, વાણી વાણીના કારણે છે, વાણીને જીવ કરતો નથી. એટલે જ્યારે એ વાણી થવાની હતી ત્યારે જ થઈ છે. ગુરુદેવનો જન્મ અહીંયા જ્યારે થવાનો હતો ત્યારે થયો, અને ગુરુદેવની વાણી જ્યારે એ રીતે આપણા બધાનું કલ્યાણ કરવા માટે વાણી નીકળવાની હતી ત્યારે નીકળી છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને આપણા એવા પુણ્ય હતા એટલે આપણને એનો લાભ મળ્યો છે. પણ વસ્તુનું સ્વરૂપ શું છે, વાસ્તવમાં શું છે, નિશ્ચયથી શું વાત છે? તો ગુરુદેવ એ સમજાવે છે અહીંયા કે દ્રવ્ય ગુણ પર્યાય કાંઈક તો હશે ને, પણ અહીં કહે છે એટલે કે આ જે પ્રભાવ પડે છે, પ્રભાવ શું છે? તો કે છે કે દ્રવ્ય ગુણ પર્યાય કાંઈક તો હશે ને, પણ અહીં કહે છે કે આત્મવસ્તુ જે સ્વસ્વરૂપથી તત છે તે પરપણે અતત છે, તેથી પરનો એટલે વાણીનો આત્મવસ્તુમાં પ્રભાવ હોઈ શકતો નથી. જે પર છે અને પર પણે છે તો એ સ્વથી જુદું છે, એ અતત છે, તે પણે આત્મા નથી. આત્મા પણે પેલું પર નથી, એટલે વાણી આત્મા પણે નથી અને આત્મા વાણી પણે નથી. એટલે આત્મવસ્તુમાં વાણી નથી અને વાણીમાં આત્મા નથી એવું સ્વરૂપ છે, તેથી પરનો એટલે વાણીનો આત્મવસ્તુમાં પ્રભાવ હોઈ શકતો નથી. તો પછી કેમ છે? ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ, ગુરુના શ્રીમુખેથી વાણી નીકળે છે તે કાળે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે કે નથી? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે કે નથી? તો શું તે પર્યાય પેલી ભાષાને લઈને થઈ છે? ભાષાથી તો તે અતત છે, એ ભાષાથી કેમ થાય? એટલે ભાષાથી ન થાય ભાઈ, પણ એ ભગવાન આત્માની એવી એ પર્યાય જ્ઞાનની પર્યાય કે એના પોતાથી થઈ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે માટે એ પર્યાય થઈ છે. જ્ઞાન ગુણ ત્રિકાળ છે તેની તે પર્યાય પોતાથી થઈ છે, એ વાણીથી થઈ નથી, ભાષાથી થઈ નથી, પણ એ જે જ્ઞાન ગુણ અંદરમાં ત્રિકાળ પડ્યો છે તેની તે પર્યાય પોતાથી થઈ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે કે જ્યારે કોઈને જ્ઞાન થાય છે ત્યારે એ એની જ્ઞાન ક્રિયા છે, એ એની જ્ઞાન ક્રિયા છે, એ વાણીને કારણે થાય છે એમ નથી, ઉપદેશને કારણે થાય છે એમ નથી, સ્વાધ્યાયને કારણે થાય છે એમ નથી, શાસ્ત્ર વાંચનને કારણે થાય છે એમ નથી. એ જ્ઞાન ક્રિયા આત્માની છે અને એ જ્ઞાન ક્રિયા કરવા વાળો આત્મા જ છે. એટલે આપણે પણ જયારે કોઈ એમ કહે છે કે આ વાત તમે બહુ સારી સમજાવી, ત્યારે હંમેશા એમ જ કહીએ છીએ કે પ્રભુ એ આપની જ્ઞાન ક્રિયા છે, બાકી વાણી વાણીના કારણે નીકળે છે, એ ભૂતગળ છે, સૌ પોતે પોતે જ જ્ઞાન ક્રિયા કરે છે, કેમ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આવો વસ્તુનો સ્વભાવ જાણી સ્વ સ્વરૂપમાં ઢળતા વેત જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો આવો સ્વભાવને જાણી અને જે એવો પુરુષાર્થ કરે છે એને સ્વ તરફનું લક્ષ થતા સમ્યક દર્શન પ્રગટ થાય છે અને એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે, ધર્મ છે. એ વિના બાકી બીજું બધું એકડા વિનાના મીંડા જેવું છે. અહીંયા આગળ સમજાવે છે 349 સ્થાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે જ્ઞાન સ્વરૂપ વસ્તુ જે તત્ છે તે જ અતત છે. કહે છે કે તે છે તે નથી, તે છે એટલે પોતે સ્વ સ્વરૂપથી છે, પોતે સ્વ સ્વરૂપથી છે, અને તે નથી એટલે પોતે પરજ્ઞેય છે એ પણ નથી, પોતે પરજ્ઞેય પણ નથી. ગુરુદેવ કહે છે કે જુઓ ને, પહેલા ધડાકે જ બધું અજ્ઞાન ઉડાવી દીધું, ત્યારે એમ કહીએ કે પોતે સ્વ સ્વરૂપથી છે એટલે પોતે જ્ઞાન સ્વરૂપથી છે અને પરજ્ઞેય સ્વરૂપ નથી, ત્યાં બધું અજ્ઞાન ઉડી ગયું. આ રીતે જો તું વસ્તુને ન માને તો બીજી કોઈ રીતે વસ્તુ સિદ્ધ નહીં થાય, એટલે ભગવાન આત્મા તને અનુભવમાં નહીં આવે. જેવું છે તેવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારીને આત્માના સ્વરૂપને પોતાના સ્વરૂપને પણ એમ જ સ્વીકારવાનું છે તો જ એવો પુરુષાર્થ ઉપડશે. આગળ કહે છે, ભગવાન આત્મા જે તત્ છે તે જ અતત છે, આત્મ વસ્તુ જે તે સ્વરૂપે છે તે સ્વરૂપે નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, ભગવાન આત્મા જે ચૈતન્યના પ્રકાશ સ્વરૂપે છે તે પર સ્વરૂપે નથી. તત અને અતત બંને લીધા ને, તે રૂપે છે અને તે રૂપે નથી. એટલે કયા રૂપે છે? તો પોતે ચૈતન્ય પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એવા સ્વરૂપે છે પણ પર સ્વરૂપે નથી. કર્મ મન વાણી શરીર ઇત્યાદિ જડ સ્વરૂપે આત્મા નથી. આવો યથાર્થ નિર્ણય કરે તો અંદર તત્વ સધાય છે. તત્વ સધાય છે એટલે તત્વ સમજાય છે અને એનું લક્ષ થાય છે. જેમ છે તેમ તત્વની શ્રદ્ધા થાય છે અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ ઉમા સ્વાતીજી ભગવાને કહ્યું છે ને. એટલે અંદર તત્વ સધાય છે, અંદરમાં તત્વની એવી જેમ છે તેમ શ્રદ્ધા થાય છે એટલે સમ્યક દર્શન થાય છે. જ્ઞાન માત્રપણે એને જોતા અંદર સમ્યક દર્શન થાય છે અને ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. આગળ કહે છે કે જાણક 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 જાણનાર વસ્તુ જે તત છે તે જ અતત છે, અર્થાત આત્મ વસ્તુ પોતાના સિવાય બીજી કોઈ ચીજ પણે, શરીર પણે, મન પણે, વાણી પણે કે દેવ ગુરુ શાસ્ત્ર પણે પણ નથી. એટલે એનો અર્થ શું? કે આત્મા ક્યાંય પરમાં જતો નથી, જે એને જ્ઞાન ક્રિયામાં નિમિત્ત થાય છે એવા દેવગુરુ શાસ્ત્રમાં પણ જતો નથી કે એ એમાં આવતા નથી. આત્મા ક્યાંય પરમાં એટલે નિમિત્તમાં જતો નથી, અને પર એવા એ બધા જો નિમિત્ત હોય તો એ નિમિત્ત પણ કોઈ એ કોઈ પર ચીજ છે જે નિમિત્ત થાય છે અથવા નિમિત્ત નથી થતી, એ કોઈ પણ ચીજ આત્મામાં પ્રવેશતી નથી, બેસતી નથી. હવે આમ છે ત્યાં પછી નિમિત્તથી એટલે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત ક્યાં રહી? જ્ઞાન જ્ઞાન પણે છે એ તત્ પણે છે, અને બીજી કોઈ ચીજ પણે એટલે નિમિત્ત પણે તે નથી, જ્ઞેય પણે પણ એ નથી, એટલે એ રીતે એ અતત પણે છે. એટલે એવું તત અને અતત પણ વસ્તુમાં છે એવો ધર્મ છે. એવા બે વિરોધાભાસી શક્તિરૂપ ધર્મો આત્મામાં પડ્યા છે, તત્પણું અને અતત્પણું. જ્ઞાન જ્ઞાન પણે છે એટલે તત્પણે છે, અને બીજી કોઈ ચીજ પણે નિમિત્ત પણે તે નથી એટલે એ પણે નથી એટલે એ અતત છે. અને એમ હોતા નિમિત્તથી આત્મામાં જ્ઞાન થાય એ વાત રહેતી નથી. આ તો ન્યાયથી સમજાય એવું છે, તર્ક દ્વારા લોજિકથી પણ સમજાય છે. ગુરુદેવ કહે છે કે તારી ચીજ જ એટલે આત્મ વસ્તુ જ એવી છે ને પ્રભુ કે તે પોતાથી તત્પણે છે, અને પર ચીજથી શરીર મન વાણી ઇન્દ્રિયથી અતત્પણે છે. વળી તે પર પદાર્થો પોતાથી તત્પણે છે, એટલે શરીર છે તે શરીરથી તે પણે છે, શરીર શરીર પણે છે, એટલે શરીરનું તત્પણું શરીર સાથે, મનનું તત્પણું મન સાથે, વાણીનું તત્પણું વાણી સાથે, ઇન્દ્રિયનું તત્પણું ઇન્દ્રિયો સાથે. એટલે એ પર ચીજો એ પોતાથી તત્પણે છે, પણ આત્માથી તત્પણે નથી, આત્માથી તે અતત્પણે છે. એટલે છે કે તે પર પદાર્થો પોતાથી તત્પણે છે, અને જ્ઞાનથી એટલે આત્માથી અતત્પણે છે. હવે જે પણ આત્મા પોતે નથી તેનું એ શું કરે? આત્મા આ શરીર મન વાણી ઇન્દ્રિય પણ નથી તો એનું શું કરે? કાંઈ જ ન કરે. અને જે પણ આત્મા પણ પર વસ્તુ નથી તો એ પર વસ્તુઓ આત્માનું શું કરે? આત્માનું પર વસ્તુ શું કરે? કાંઈ જ ન કરે. આગળ 350 પાના ઉપર આજની લીટીમાં કહે છે કે ચૈતન્ય પ્રકાશનો પુંજ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. એના જ્ઞાનમાં જ્ઞેયપણે જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, અને એના જ્ઞાનમાં જ્ઞેયપણે જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. પોતાની સ્વ પર પ્રકાશક જ્ઞાન દશા છે તે એને જણાય છે, અને તે જ્ઞાનપણે જ આત્મા છે. આત્મા પરને જાણે છે તે વખતે પણ આત્મા જ્ઞાનપણે જ છે. અને આ વાતને આપણે પહેલા જુદી રીતે કહી હતી કે ભગવાન આત્મા એ જ્ઞેયપણે થતો જ નથી, એ જ્ઞેયપણે થતો જ નથી. એ વાતને આપણે બીજી રીતે કહી હતી કે જ્ઞેય આકાર થતો નથી, એ જ્ઞાન આકાર જ રહે છે. જ્ઞાન આકાર રહે છે એટલે કે જ્ઞાન રૂપે જ રહે છે, જ્ઞાન રૂપે જ પરિણમે છે, એ જ્ઞેય રૂપ થતો નથી. અહીંયા એ વાતને લીધી છે કે તે જ્ઞાનપણે જ આત્મા છે, પર જ્ઞેયપણે આત્મા નથી. પર જ્ઞેયપણે તો આત્મા અતત સ્વભાવ છે એમ કહે છે. પર જ્ઞેયપણે આત્મા નથી એટલે તત્પણે નથી, પર જ્ઞેયપણે આત્મા નથી. પર જ્ઞેયની વાત કરીએ તો આત્મા પર જ્ઞેયપણે તો અતત સ્વભાવ છે. આગળ કહે છે કે હું આત્મા સ્વ સ્વરૂપથી તત છું. હું આત્મા સ્વ સ્વરૂપથી તત છું એટલે સ્વ સ્વરૂપ રૂપે છું તે પણે છું. આખી વાતને પોતાની ઉપર ઉતારવાની છે પ્રભુ, અહીંયા તો જ ધર્મ થાય, બીજી કોઈ રીત નથી. બાકી તર્ક દ્વારા સમજીએ અને પછી સંતોષ માનીએ કે આપણને આવડી ગયું તો સમજવું કે ભૂલ્યા. તો તત્વ હાથ નહીં આવે. તત્વની ચર્ચા જ હાથમાં આવશે, બાકી સ્વરૂપમાં જવાશે નહીં. એટલે ગુરુદેવે જ આપણને અહીંયા એ વાત કહી દીધી કે હવે તું આમ વિચાર કર ભાઈ, તું વિચાર કર કે હું આત્મા સ્વસ્વરૂપથી તત્ છું. હું આત્મા સ્વસ્વરૂપથી તત છું એટલે સ્વસ્વરૂપપણે છું. તેમ પરથી પણ જો હું તત હોઉં તો પર અને હું એટલે આત્મા એક થઈ જાય. હું મારા સ્વરૂપપણે છું અને પરના સ્વરૂપપણે પણ છું એમ જો કહીએ તો પર અને હું એ બંને એક થઈ જઈએ, બધું ભેળસેળ થઈ જાય. ભેળસેળ થઈ જાય એટલે એક પણ વસ્તુ વસ્તુપણે રહે નહીં, જીવ જીવપણે રહે નહીં, જીવનો નાશ થઈ જાય. અથવા તો પેલું જે પર જે માન્યું છે, જે પણ પોતાને માન્યો છે એ પણ રહે નહીં, એટલે કે કાંઈ જ રહે નહીં. પણ એમ વસ્તુ નથી ભાઈ, હું પોતાપણે તત છું અને પરથી અતત સ્વભાવ જ છું. માટે બહારની સગવડતા હોય અને ધન આદિ સંપત્તિ હોય તો મને ધર્મ થાય એમ વાત રહેતી નથી. એવી મિથ્યા માન્યતા કરવી નહીં કે આ હોય તો મને ધર્મ થાય, પર નિમિત્ત હોય તો મને ધર્મ થાય, એની મિથ્યા માન્યતા કરવી નહીં. આ શુભભાવ કરીએ છીએ ને, પુણ્યનો બંધ છે એટલે આ બધું પ્રાપ્ત થાય છે તો ધર્મ કરી શકીએ છીએ ને, આવી માન્યતા ઘણા લોકોની છે. અહીંયા ગુરુદેવ સ્પષ્ટ કરે છે કે ભાઈ એમ નથી. એ બધા પર નિમિત્તો પરમાં રહ્યા, એ કાંઈ તને ધર્મ ઉપજાવતા નથી. તું તારા આત્માનું જ્ઞાન તારા દ્વારા પોતા દ્વારા કરે છે. એ બધા જ્યારે તું જ્ઞાન કરે છે ત્યારે એ હાજર છે તો નિમિત્ત કહેવાય, એ સિવાય બીજું કાંઈ નથી. અહીંયા વર્તમાનમાં ઊંધું સમજાવવામાં આવે છે કે નિમિત્ત મળે તો કાર્ય થાય, એટલે બિચારા નિમિત્તની આશામાં ને આશામાં જીવો ભટકી રહ્યા છે. એમ નથી સમજતા કે પોતાનું ઉપાદાન જાગૃત થાય અને જ્યારે કાર્ય થાય, પુરુષાર્થ થાય ત્યારે કાર્ય થાય, તો એ વખતે જે હાજર રહ્યું હોય એને નિમિત્ત કહેવામાં આવે, એને ઉપચાર કરી અને એમ કહેવામાં આવે કે એ દ્વારા કાર્ય થયું એટલે એ નિમિત્ત છે. પણ એ નિમિત્ત છે એ પરદ્રવ્ય છે, અને જ્યાં કાર્ય થયું છે તે આત્મદ્રવ્ય જીવદ્રવ્ય એ જુદું છે. અને જીવના પરિણામ, જીવના પરિણામ જીવ રૂપે જ હોય, જીવના પરિણામ એ જીવ રૂપે હોય. આપણે સમજી ગયા છીએ, જાણીએ છીએ કે પરિણામ છે એ પરિણામી દ્રવ્યથી જુદા નથી. તો પરિણામ અને પરિણામી દ્રવ્ય જુદા નથી તો એમાં પર શું કરે? પર કાંઈ કરતું નથી. એટલે આ બહારની સગવડ હોય ને આ બધું હોય, શાસ્ત્ર હોય ને આ કોમ્પ્યુટર હોય ને સીડી હોય તો સ્વાધ્યાય થાય, ફોન હોય તો સ્વાધ્યાય થાય, એ વાત પણ અસત્ય ઠરે છે. સ્વાધ્યાય થવાનો છે, સ્વાધ્યાયની રૂચિ થઈ છે અને એ વખતે સ્વાધ્યાય દ્વારા જ્ઞાન ક્રિયા થવાની છે, તો પછી એ બધા નિમિત્ત કહેવામાં આવે. અને એ બધા ન હોય તો બીજી રીતે પણ જ્ઞાન થવાનું હોય તો થાય, એમાં બીજું કાંઈક નિમિત્ત હોય, એ વખતે શાસ્ત્રનો અભ્યાસ નિમિત્ત હોય. એટલે એવી ઊંધી માન્યતા ન કરવી એમ અહીંયા ગુરુદેવ કહે છે. કેમ કે ભાઈ તું પરપણે છો જ નહીં, પરપણે તું તે પણ નથી, પરપણે તો તું અતત છો, તો પછી પર તારામાં કાંઈ કરે એ કઈ રીતે બને? એ બધી મિથ્યા માન્યતા છે, ઊંધી માન્યતા છે. અને એ બધી ઊંધી માન્યતાને ફેરવવી જ પડશે, એ ફેરવ્યા વિના છૂટકો જ નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સ્વીકારવું જ રહ્યું, ઉપાદાનને ઉપાદાન તરીકે સ્વીકારવું અને નિમિત્તને નિમિત્ત તરીકે સ્વીકારવું. નિમિત્ત નથી એમ નહીં, નિમિત્ત બિલકુલ નથી એમ નહીં, પણ જે કાર્ય થાય છે તે ઉપાદાનમાં થાય છે અને એને માટે ઉપાદાન કારણ જ છે. એ વખતે જે હાજર રહ્યું છે એ નિમિત્ત છે, એટલે નિમિત્ત ઉપર એવો આરોપ આપીને કહેવાય, પણ નિમિત્ત પણ એક કારણ છે. પણ એ નિમિત્તની રાહ જોવામાં બધા જીવો, મોટા ભાગના જીવો બિચારા ભવના ભ્રમણ કરે છે. જેમને ધર્મ કરવો છે એ બધા એમાં અટવાઈ ગયા છે, નિમિત્તમાં જ અટવાઈ ગયા છે. અહીંયા કહે છે કે ભાઈ તારે એ ઊંધી માન્યતા ફેરવવી જ પડે. તું તત્પણે છો એટલે તું તારાપણે છો, પણ પરપણે નથી એટલે પર તારામાં કાંઈ કરે એમ છે જ નહીં, એટલે એ નિમિત્ત તો તારામાં કાંઈ કરતા જ નથી, એ માન્યતા તારે સ્વીકારવી જ પડે. આગળ કહે છે કે આ અનેકાંત તો અમૃત છે ભાઈ, એને સમજી સ્વસ્વરૂપની અંતરદ્રષ્ટિ કરે તેને આનંદનો અમૃતનો સ્વાદ આવે છે. આ મનુષ્યપણું પામીને કરવા જેવું કાંઈ હોય તો આ જ છે, બીજું કાંઈ કરવા જેવું નથી. મધ્યસ્થ થઈને સમજે તો આ સમજાય એવું છે. પોતાની ચીજ છે તો પછી કેમ ન સમજાય, જરૂર સમજાય, પણ પછી વાદ વિવાદ કરવા બેસે તો કાંઈ પાર પડે એમ નથી. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે, શાસ્ત્રમાં તો કોઈ અપેક્ષાએ કોઈ વાત કરવામાં આવી હોય પણ એને બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ. અને કાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવાનું છે તો શાસ્ત્રમાં જે કથન કહેવામાં આવ્યા છે એને પણ કોઈ અપેક્ષા છે અને એ અપેક્ષાને સમજ્યા વિના માત્ર એકાંતે એને લઈ લઈએ તો ધર્મ નહીં થાય ભાઈ. વસ્તુનું સ્વરૂપ નહીં સમજાય, સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. શાસ્ત્રમાં તો એવું પણ આવે કે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે એવી વાત પણ આવે. શાસ્ત્રમાં લખ્યું છે તો એમાં જે વાત મૂળ સત્ય છે એને રાખીને એને સમજવાનું છે કે એ સત્યને ઉડાડીને સમજવાનું છે. શાસ્ત્રમાં એમ આવે કે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે ઇત્યાદિ વાત આવે તો પછી શાસ્ત્રમાં લખ્યું છે તે મૂળ સત્ય રાખીને સમજવાનું છે કે સત્યને ઉડાડી દઈને સમજવાનું છે. એટલે કે નિશ્ચયથી જે વાત છે એને ઉડાડી દઈને વ્યવહારને રાખવાનો છે કે પછી નિશ્ચયને રાખીને વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહેવાનું છે. તો જો નિશ્ચયને રાખીને વ્યવહારને મોક્ષનું કારણ કહીએ, પરંપરા મોક્ષનું કારણ વ્યવહાર કહ્યું, પણ એ કઈ રીતે? કે નિશ્ચયને રાખીને, નિશ્ચય છે ત્યારે તો નિશ્ચયને ઉડાડી દેવો છે, નિશ્ચય સમજવો જ નથી ને, માત્ર વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે એમ પકડી લેવું છે. આ તો ભાઈ શું કર્યું, આ તો મૂળ સત્યને તો તમે ઉડાડી દીધું. મૂળ સિદ્ધાંતને નિશ્ચયને રાખીને એટલે કે નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ, એ જ મોક્ષનું કારણ છે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ છે એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. હવે આ વાતને રાખીને પછી એની સાથે જે વ્યવહાર છે એને એમ કહ્યું કે વ્યવહાર છે તે પરંપરા મોક્ષનું કારણ છે. તો આમાંથી નિશ્ચયને કાઢી નાખવાનો અને એકલા વ્યવહારને રાખવાનો, એટલે મૂળ સત્યને કાઢી નાખી ઉડાડી દઈ, મૂળ સિદ્ધાંતને નિશ્ચયને ઉડાડી દઈ અને પછી વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ છે એમ પકડી અને આપણે ધર્મ કરીએ. આ કેટલું સાચું. તિજોરીમાં પૈસા છે, દાગીના છે, બરાબર. તો એમાંથી દાગીના પૈસા બધું કાઢીને ફેંકી દઈએ અને પછી તિજોરીને પકડ્યા કરીએ, તિજોરીને રાખીએ, તેથી શું લાભ થવાનો છે? કિંમત શેની છે? પૈસા અને દાગીનાની કિંમત છે કે તિજોરીની કિંમત છે? તિજોરીમાં દાગીના ને પૈસા છે તો એની કિંમત છે, બાકી ખાલી તિજોરીનું શું છે? એ રીતે આ વ્યવહાર જે છે એનું શું છે? નિશ્ચય નથી તો એ વ્યવહારને વ્યવહારે કહેવાતો નથી. કે છે કે મૂળ સિદ્ધાંતને નિશ્ચયને રાખીને વ્યવહાર નહીંના કથનના અર્થ કરવા જોઈએ, એને એ રીતે સમજવા જોઈએ ભાઈ. એટલે એમ અનેકાંતને બરાબર જીવનમાં ઉતારવાનું છે. જ્યાં જ્યાં જે વાત જે જે રીતે કરવામાં આવી હોય, જે જે અપેક્ષાથી કરવામાં આવી હોય, ત્યાં ત્યાં તે વાતને તેમ સમજવી જોઈએ. જ્ઞાન સ્વભાવી આત્મા તત્પણે છે, તે જ અતત્પણે છે. તે પણે છે અને તે પણે નથી, બે વાત લીધી. આમાં અપેક્ષા સમજવી જોઈએ, એટલે તે તત્પણે છે ત્યારે પોતાપણે છે તો તત્પણે છે, અને પરપણે છે તો એ અતત્પણે છે. જે અપેક્ષા એ તત્ છે તે જ અપેક્ષા અતત છે એવું છે? એમ તો નથી, બંનેની અપેક્ષા તો જુદી છે. જે અપેક્ષા એ તત છે તે જ અપેક્ષા એ અતત છે એમ છે? એમ નથી, બંનેમાં અપેક્ષા જુદી છે ને. એટલે જે અપેક્ષા એ તત છે તે જ અપેક્ષા એ અતત છે એમ જો લઈએ તો બધું વિરોધ થઈ જશે. એમ નથી, પોતે જ્ઞાન સ્વરૂપથી છે અને એ અપેક્ષા લઈએ ત્યારે એ તત છે, અને જ્ઞેય સ્વરૂપ નથી એ અપેક્ષા લઈએ છીએ તો જ્ઞેય સ્વરૂપ એ અતત છે. એટલે ત્યાં જ્ઞેય સ્વરૂપથી અતત છે અને જ્ઞાન સ્વરૂપથી તત છે, તો બંનેમાં અપેક્ષા જુદી છે. શું કહે છે? શું જે અપેક્ષા એ તત્ છે તે જ અપેક્ષા એ અતત છે એમ છે? એમ નથી. એમ લઈએ તો વિરુદ્ધ થઈ જાય, પણ એમ નથી ભાઈ. પોતે જ્ઞાન સ્વરૂપથી છે અને અનંતતા બીજા પર જ્ઞેય રૂપથી નથી એમ વાત છે. એનો અર્થ એ થયો કે અહીં જ્ઞાનની પર્યાય પર જ્ઞેયથી થાય છે એમ નથી. બહુ આધ્યાત્મિક વાત, સુંદર વાત, પ્રયોજનભૂત વાત ગુરુદેવે અહીંયા આ રીતે સમજાવી દીધી કે એનો અર્થ એ થયો કે અહીં જ્ઞાનની પર્યાય પર જ્ઞેયથી થાય છે એમ નથી. વળી જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞેય જણાય છે માટે પર વસ્તુ જ્ઞેયપણે પરિણામ છે એમ પણ નથી. જો બંને વાત સમજવાની છે. શું કહ્યું? પહેલી વાત તો એ કહી કે જ્ઞાનની પર્યાય પર જ્ઞેયથી થાય છે એમ નથી. આ વાત તો સમજાઈ. પણ બીજી વાત શું કહી? કે જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞેય જણાય છે માટે પર વસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એમ નથી. પર વસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એનું કારણ શું? પર વસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એનું કારણ શું? કેમ કે પર વસ્તુ છે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ જ્ઞેયપણે પરિણમે છે. જ્ઞાનની પર્યાયમાં એ પર જ્ઞેય જણાય છે માટે પર વસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એમ પણ નથી. એટલે કે બીજી રીતે કહીએ તો એ પર જ્ઞેય છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞેય પ્રમાણ જ્ઞાન છે માટે જ્ઞેય પરિણમે છે, તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. સરસ વાત કરી. જ્ઞેય પ્રમાણ જ્ઞાન છે માટે જ્ઞેય પરિણમે છે, તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. જ્ઞાનનું પરિણમન તો એનો સ્વભાવ છે ભાઈ. જેમાં જ્ઞેયો ઝળકે છે તે જ્ઞાન પોતાના સહજ પરિણમન સ્વરૂપ છે. પોતાના સહજ પરિણમન સ્વભાવથી જ એ પરિણમે છે, એ એનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે અને પરપણે નથી. અહીંયા આગળ 351માં પાણ પર ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરે છે. કહે છે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે અને પરપણે નથી. કેમ કે આપણે કેવળ જ્ઞાનમાં તો જગત આખાના બધા જ પદાર્થોની, ઘણી કાળની બધી જ પર્યાયો એક સાથે યુગપત એક સમયમાં જણાય એમ કહીએ છીએ ને. તો કહે છે કે કેવળ જ્ઞાન છે એમાં પણ આમ જ છે. શું છે? તો કે કેવળ જ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે અને પરને જાણે છે છતાંય એ પરપણે નથી. માટે જ્ઞેયો ભિન્ન ભિન્ન સમયે સમયે પરિણમે છે. માટે જ્ઞાનને, કેવળ જ્ઞાનને ભિન્ન ભિન્ન પર્યાય પરિણમવું પડે છે એમ નથી. પહેલી વાત તો એ પકડવાની કે કેવળ જ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે અને પરપણે નથી. ભલે એમાં પર જણાતું હોય તો પણ એ પરપણે નથી. સ્વપણે એટલે તત્ છે અને એ જ કેવળ જ્ઞાનની પર્યાય પરપણે અતત છે એટલે એ પરપણે નથી. માટે જ્ઞેયો ભિન્ન ભિન્ન સમયે પરિણમે છે. માટે જ્ઞાનને, કેવળ જ્ઞાનને ભિન્ન ભિન્ન પર્યાય પરિણમવું પડે છે એમ નથી. આ બીજી વાત સાથે એના અનુસંધાનમાં કરી દીધી. જ્ઞેયો ભિન્ન ભિન્ન સમયે સમયે પરિણમે છે. જ્ઞેયનું પરિણમન તો થઈ રહ્યું છે ને, બદલાય છે ને. આપણી પર્યાય અત્યારે જે છે તે બદલાઈ રહી છે ને, દરેક સમયે બદલાઈ રહી છે ને. તો એ માટે કેવળ જ્ઞાનને ભિન્ન ભિન્ન પર્યાય પરિણમવું પડે છે. અત્યારે આપણી અવસ્થા કંઈક છે તો પ્રભુના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં એ અવસ્થા આવી. હવે આપણી પર્યાય બદલાઈ અને અવસ્થા આપણી બદલાઈ, બીજી મિનિટ આપણી બીજી અવસ્થા છે, તો ત્યાં કેવળ જ્ઞાનમાં પ્રભુને એ બીજી અવસ્થા આપણી દેખાય, તો એનો અર્થ એ થયો કે આપણી પર્યાય અહીંયા બદલાય છે માટે કેવળ જ્ઞાનની પર્યાયને બદલાવવું પડે છે એમ હશે. એવું હશે? અહીંયા આપણી પર્યાય બદલાય, જગત આખાની બધા પદાર્થોની પર્યાયો બદલાય, એટલે પ્રભુનું કેવળ જ્ઞાન છે એની દરેક સમયે પર્યાય બદલાવી જોઈએ. ન બદલાય તો પછી આ બધું બદલાયેલું એમાં જણાય નહીં. એટલે પ્રભુને જે કેવળ જ્ઞાન થયું છે ને કેવળ જ્ઞાનની પર્યાયનું બદલાવાનું કારણ આ જ્ઞેયનું પરિણમન છે. જ્ઞેયો ભિન્ન ભિન્ન સમયે પરિણમે છે, માટે કેવળ જ્ઞાનની પર્યાયને પણ બદલાવવું પડે છે. એવી રીતે ભિન્ન ભિન્ન પર્યાય પરિણમવું પડે છે. એમ છે? એમ નથી. કેવળ જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. કેવળ જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતાનો વિચાર કરો. કોઈ પણ પર્યાયના ઉત્પાદ વ્યય ધ્રુવની વાત આપણે કરીએ છીએ તો ધ્રુવ પણ તો દ્રવ્ય રહ્યું જ છે, અને એના ઉત્પાદ અને વ્યયનો વિચાર કરીએ તો ઉત્પાદ અને વ્યય સ્વતંત્રપણે થાય છે. એના સટકારકો એના પોતાના છે. જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ કોઈ માને એવું વસ્તુનું સ્વરૂપ નથી. એને તો એના પોતાના જ્ઞાન સ્વભાવની ખબર જ નથી. જ્ઞેય કેવળ જ્ઞાનમાં આ બધા જ્ઞેય છે, એ જ્ઞેય બધા એ પ્રમાણે જ્ઞાન થાય એમ હોય કે જે જ્ઞાનની પર્યાય થવાની હોય તે થાય, જ્ઞાનની પર્યાય થવાની હોય તે થાય. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે સામે એક જ્ઞાનની પર્યાય જે છે એની અંદર જે જ્ઞેય જણાય છે પ્રતિભાસે છે તો તે જ રીતે પ્રતિભાસે છે. એવું અઘરું છે પણ ભાઈ હવે આટલું સમયસર આખું કર્યા પછી હવે શું અઘરું પડે? હવે જો અઘરું પડતું હોય તો સમજવું કે સમયસારના સ્વાધ્યાયમાં જેટલી રૂચિ જોઈએ એટલી રૂચિ લીધી નથી અને અભ્યાસ કર્યો નથી. સમયે સમયે આપણે તો કહ્યું છે, દરેક વખતે કહ્યું છે કે પ્રવચન રત્નાકર વાંચવું, દરેક વખતે કહ્યું છે, યાદ પણ અપાવ્યું છે ઘણી વાર. અને સ્વાધ્યાય વખતે જો આવો પ્રમાદ સેવ્યો હોય તો ભૂલ સુધારી લો, કઈ હજી સમય વહી ગયો નથી. ફરીથી પ્રવચન રત્નાકર જે જે સ્વાધ્યાય વખતે નથી વાંચ્યું તે બધું ફરીથી વાંચો. હવે કઈ અઘરું પડે એમ વાત નથી. શું વાત ચાલે છે અહીંયા? કે જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ કોઈ માને એને તો પોતાના જ્ઞાન સ્વભાવની ખબર નથી અને એના પરિણમન સ્વભાવની પણ ખબર નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ કેવો છે અને જ્ઞાન સ્વભાવનું પરિણમન કેવી રીતે થાય છે એની એને ખબર નથી. જ્ઞાન જે થાય છે તો સામે રહેલા જ્ઞેયને જાણે છે અને જ્ઞેયને જેમ છે તેમ જાણે છે, છતાંય કાંઈ એ જ્ઞેયને કારણે નથી થતું. જ્ઞાન તો એના પોતાના સ્વભાવને કારણે થાય છે, એવું એનું સ્વરૂપ છે. જો એ એમ માને કે પેલા જ્ઞેયને કારણે જ્ઞાન થાય છે તો એનો અર્થ એવો થશે કે એણે પોતાના સ્વભાવનો નિષેધ કર્યો. પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે, સ્વતંત્ર રીતે પોતાનું જ્ઞાન સ્વરૂપે પરિણમન છે, એનો એને અનાદર કર્યો, એનો નિષેધ કર્યો, એનો નકાર કર્યો, એને એ માનતો નથી. જો એ એમ માને કે જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે, જો એમ એ માને તો કે છે કે એણે પોતાના સ્વભાવનો જ નિષેધ કર્યો, નકાર કર્યો. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, જે પણ એ આત્મા એટલે જ્ઞાન નથી એનાથી એ જાણે કે કેમ બને પડ ને સમજને. જ્ઞેય પણ એ આત્મા નથી, જ્ઞેય પણ એ જ્ઞાન નથી, તો પછી એવા જ્ઞેય દ્વારા આત્મા જ્ઞાન કરે, આત્મા જાણે એ કેવી રીતે બને? એ કદી એ ના બને. જ્ઞાન પર જ્ઞેય પણ એ નથી, તેથી પર જ્ઞેયથી જ્ઞાનનું પરિણમન થાય, પર જ્ઞેયથી જ્ઞાનનું પરિણમન થાય એમ ત્રણ કાળમાં બની શકે નહીં. પ્રભુ, તારા સત્વનો ઊંધી માન્યતા વડે તું નકાર કરે તો એવો નકાર ન કરાય. તારું સત્વ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વભાવ સ્વતંત્ર છે. એનું પરિણમન થાય છે એ પણ સ્વતંત્ર રીતે થાય છે, એમાં એને જ્ઞેયની અપેક્ષા પણ નથી. એટલે એવા તારા સત્વનો તું નકાર નહીં કર. તને વસ્તુના સ્વરૂપની ખબર નથી, તેથી તું મિથ્યા તર્ક વડે, મિથ્યા માન્યતા વડે નકાર કરે છે અને અસત્યને સ્થાપિત કરે છે. પણ એથી કાંઈ તું ધારે છે એમ વસ્તુનું સ્વરૂપ થઈ જશે નહીં? વસ્તુ કાંઈ બદલાઈ અને તું ધારે છે, તું માને છે એમ થઈ જશે નહીં? એથી કાંઈ સત્ય ફરી જવાનું નથી, તારે ફરવું પડશે. જો તારે સ્વરૂપનો અનુભવ કરવો છે તો તારે ફરવાની જરૂર છે. એટલે તારે ઊંધી માન્યતાને છોડવી પડશે, તારે બદલાવાની જરૂર છે. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને તારે સ્વીકારવું પડશે દ્રવ્યની સ્વતંત્રતાને એના પરિણમનની સ્વતંત્રતાને તારે બરાબર સમજવી પડશે, સ્વીકારવી પડશે. સૌથી મોટી અને મહત્વની વાત જો કાંઈ પણ હોય તો દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા. આ વસ્તુ ઉપર દિવસોના દિવસો સુધી વિચારવાની જરૂર છે, એનો જ સ્વાધ્યાય કરવાની જરૂર છે. એ જ્યાં સુધી બરાબર નહીં પકડાય ત્યાં સુધી બધું વ્યર્થ છે. ગુરુદેવ તો અહીંયા ડગલે ને પગલે દ્રવ્યની સ્વતંત્રતા અને એના પરિણમનની સ્વતંત્રતાને સ્થાપિત કરે છે, એમ જ પરમ સત્યને આપણને સમજાવી રહ્યા છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખરામ બોલીએ.
Thank you.